પ્રવચન નંબર 100 તારીખ 11/1/89 58 મિનિટ સમયસાર ગાથા 31
શરીર જોઈને શરીરનું વંદન કરતા વંદન થયું, એની સ્તુતિ કરતા સ્તુતિ થઈ ગઈ, એમ એકલા શરીર ઉપર લક્ષ રાખીને એ સ્તુતિ કરતા હતા. અને તીર્થંકરની સ્તુતિ અમે કરી, દેવળીની સ્તુતિ કરી એમ માનતા હતા. સ્તુતિ થતી નહોતી પણ માનતા હતા, કેમ કે દેહથી જુદો કોઈ આત્મા હોય એ અમને ખ્યાલમાં આવતો. એટલે દેહના લક્ષે જે કંઈ પરિણતિ થતી એને સ્તુતિ માનતા. ત્યારે આચાર્ય ભગવાને એમ કહ્યું કે દેહ તે આત્મા નથી અને આત્મા તે દેહ નથી, જુદા છે. ત્યારે એને પ્રશ્ન કર્યો કે દેહને પણ આત્મા તો કયો છે આગમમાં? તો કે એ વ્યવહારથી કહેવામાં આવ્યો છે, નિશ્ચયથી દેહ કે આત્મા કદી થઈ શકે નહીં. માટે દેહથી જુદો એવા આત્માની સ્તુતિ કરતા સાચી સ્તુતિ નિશ્ચય સ્તુતિ થઈ શકે છે. એમ બધી ગાથાઓ છવી છે તે સુધી ચાલ્યું. હવે એકત્રી ગાથાનો મથળો ભાગ પ્રયત્ન કરીએ છીએ. આમ શરીરનું સ્તવન કરવા છતાં એમ તેનાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે એમ કારણ આપે છે, કારણ કે જો કે તીર્થંકર કેવળી પુરુષને શરીરનો અધિષ્ઠાતા પણ છે, એ શરીરમાં આત્મા રહેલો છે કેવળીનો એ ક્ષેત્રે, અને એનો એ સ્વામી છે એમ પણ કહેવામાં આવે. બીજા દેહનો સ્વામી નથી, બીજાના દેહનો પોતાના દેહમાં પોતે રહેલો છે એટલે સ્વામી એમ કહેવામાં પણ આવે. અધિષ્ઠાતા એટલે સ્વામી એમ કહેવામાં આવે છે. તો પણ સુસ્થિત, બધા શરીરના અંગોની વાત કરે, સુસ્થિત સર્વાંગપણું અને લાવણ્ય આદિ આત્માના ગુણ નહીં હોવાથી, લક્ષણ વેદે ભેદ છે, ગુણ નહીં હોવાથી તીર્થંકર કેવળી પુરુષને તે ગુણોનો અભાવ છે, તેના ગુણોનો આત્માના સ્વભાવમાં અભાવ છે. એટલે તે દેહ જ છે પણ એ તીર્થંકરનો આત્મા નથી. ત્યારે હવે એ વ્યવહાર સ્તુતિથી ધર્મ થતો નથી, તો નિશ્ચય સ્તુતિ કેવી રીતે કરવાથી ધર્મ થાય? ધર્મ ધ્યાન થાય, સમાન વિરા પ્રગટ થાય, સામાયિક પ્રતિક્રમ પ્રત્યાખ્યાન આવોચના એવા જે નિશ્ચય રત્નત્રીના પરિણામે કેવી રીતે પ્રગટ થાય એની ગાથા છે. હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે. હવે આમાં પોતાના આત્માની નિશ્ચય સ્તુતિ ન લખતા કૌંસમાં કીધું તીર્થંકર કેવળીની, કેમ કે આગળથી ચાલ્યું આવે છે કે દેહને તીર્થંકર ને કેવળી માને છે, એટલે એની સ્તુતિ કેવી રીતે થાય એના અનુસંધાનમાં આત્માની સ્તુતિ વાત કરશે. હવે નિશ્ચય સ્તુતિ કહે છે, નિશ્ચય સ્તુતિમાં એટલો શુદ્ધ આત્મા જ આવે, બીજું કોઈ ના આવે. ત્રણ પ્રકારના ભેદ જ્ઞાનમાં એકલા આત્માની જ વાત કરશે. આત્માના આશ્રય નિશ્ચય સ્તુતિ વંદન ભક્તિ આદિ ભાવ થાય છે. તેમાં એમ નિશ્ચય સ્તુતિના ત્રણ પ્રકાર પાડવા છે અમારે. એમાં પહેલી અને પછી એમ ત્રણ પ્રકારે એક નિશ્ચય સ્તુતિનું વર્ણન કરશે. તેમાં પહેલા એટલે પછી બીજું કંઈ હજી બાકી છે. પહેલા જ્ઞેય જ્ઞાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કરે છે. જ્ઞેય અને જ્ઞાયક એ બે તત્વ ભિન્ન ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. જ્ઞાયકથી જ્ઞેય તત્વ સર્વથા ભિન્ન છે અને જ્ઞેયોથી જ્ઞાયક સર્વથા ભિન્ન છે. બેની સરળતા જુદાય છે, એકમાં બીજાનો સરળતા અભાવ છે. જ્ઞેય જ્ઞાયકના સંકર દોષ એકત્વ બુદ્ધિ, જ્ઞેય અને જ્ઞાયક બે ભિન્ન હોવા છતાં જેને એક જેવું પ્રતિભાસે છે, એક લાગે છે. જ્ઞાન અને જ્ઞેય એક લાગે છે, જ્ઞાન અને જ્ઞેય જુદા જુદા છે, છતાં જેને એકપણાની ભ્રાંતિ થઈ ગઈ છે, એ ભ્રાંતિના પરિહાર છેદ માટે, એ અજ્ઞાન ટાળવા માટે હવે સ્તુતિનું વર્ણન કરે છે. સ્તુતિ એટલે આત્માનો પ્રત્યક્ષ અનુભવ, પોતાના શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ, એનું નામ નિશ્ચય સ્તુતિ છે. પરમાર્થ સ્તુતિ છે, વાસ્તવિક સ્તુતિ છે. નિશ્ચય સ્તુતિ એટલે આત્માની અનુભૂતિ, બસ એ પરમાર્થ સ્તુતિ છે, એ ધર્મ જ્ઞાન છે. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિશે સ્થિત સાધુઓ ભાખે જીતી જીતે. ગાથાનો અર્થ, જે ઇન્દ્રિયોને જીતીને, જે એટલે કોઈ, જે કોઈ જીવ ચાર પ્રકારની ગતિમાંથી કોઈ પણ ગતિનો જીવ સંનિષ્ઠ ચિંતી હોય, ને ઇન્દ્રિયોને જીતીને, બહુવચન છે ને, ઇન્દ્રિયોને જીતીને, પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન છ પ્રકારની ઇન્દ્રિય, એને જીતીને જ્ઞાન સ્વભાવ વડે સાધન અન્ય દ્રવ્યથી અધિક એટલે જુદો, અન્ય દ્રવ્ય એટલે ભાવિન્દ્રિય, ભાવિન્દ્રિયના વિષયો અને દ્રવ્ય એ બધા અન્ય દ્રવ્યો છે, આત્માથી અનેરા દ્રવ્ય છે, દ્રવ્યાંતર છે. જ્ઞાન સ્વભાવ વડે એટલે જ્ઞાન સ્વભાવના અવલંબન વડે, એમ નિકાળી જ્ઞાન સ્વભાવ તો છે, એ ભેદજ્ઞાન કરતો નથી, ભેદજ્ઞાન તો જ્ઞાન કરે છે, અને એ જ્ઞાન જ્ઞાન સ્વભાવનું અવલંબન લેતા જ્ઞાન પ્રગટ થાય છે, એમાં સ્વ અને પરનો વિભાગનો ભાગ થાય છે. જ્ઞાન સ્વભાવ વડે એટલે જ્ઞાન સ્વભાવના અવલંબન વડે અન્ય દ્રવ્યથી અધિક એટલે જુદો આત્માને જાણે છે. જ્ઞાન સ્વભાવ વડે જ્ઞાન સ્વભાવી આત્માને જાણે છે, ક્રિયાવી, પણ જાણે છે કોને, કે આત્મા. જેનાથી ભેદ જ્ઞાન કરવું છે એને જાણતા જુદાઈ ના આવે. જ્ઞેયને જાણતા જ્ઞેયથી આત્મા ભિન્ન છે એવું જ્ઞાન પ્રગટ થાય નહીં. પણ જ્ઞેયોથી ભિન્ન આત્માને જાણે છે, એમ કહ્યું ને, સ્વપ્રકાશક આવ્યું ને. શું હવે આ બધું શાસ્ત્રોમાં પીડ્યું છે, કોઈ ખ્યાલ નથી કરતો. આત્માને જાણે છે, એટલો આત્મા. જ્ઞેયને જાણવાનું બંધ કરે છે, જ્ઞેયની સન્મુખ થયેલું ભાવેન્દ્રિય એને જાણવાનું બંધ કરે છે, અને આત્માને જાણનારું જ્ઞાન એને પણ જાણવાનું બંધ કરીને એકલા આત્માને જાણે છે. વિષય આત્મા છે,
કેવલ આત્મા,
કેવળ એકલો શુદ્ધ આત્માને જાણે છે. અન્ય દ્રવ્યથી અધિક એટલે પરિણામ જે પ્રગટ થાય એ પણ અન્ય દ્રવ્યમાં જાય છે, એનાથી જુદો. એવા એક આત્માને જાણે છે તેને એવા જીવને જે નિશ્ચય નિયમમાં સ્થિત સાધુઓ છે, એટલે શુદ્ધ આત્માના જે અનુભવી ધર્માત્માઓ છે, આનંદના ભોજન કરનારા એવા સાધુઓ સંતો, તેઓ ખરેખર જીતેન્દ્ર કહે છે. પોતે તો જીતેન્દ્રજીન થયા છે, હવે બીજાને એમ કહે છે કે તમે જો આમ કરો તો તમે પણ જીતેન્દ્રજીન થઈ જાઓ. એમ કોણ કહે છે કે જેને જીતેન્દ્રજીન થઈ ગયા છે સાધુ, એ બીજાને એમ કહે છે. એટલે અહીંયા સાધુની વાત નથી, અહીંયા બીજા સાધુઓને બીજા સાધુ કહે છે એમ નથી. સાધુઓ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને જ્ઞેય નાયકનો એકત્વ બુદ્ધિ શંકર દોષ છે એને કહે છે, અજ્ઞાનીને કહે છે, અજ્ઞાનીને નિશ્ચય તૂટી બતાવે છે. વ્યવહાર સ્તુતિમાં અટકા છે અને મિથ્યા તો ઘટ કરે છે એને કહે છે કે આવી સ્તુતિ તો એક સમય તો કર કે, અને જે સ્તુતિ આવી કરે છે એને જીતેન્દ્રિય જીન થયા છે એ સાધુઓ એમ કહે છે કે એ જીવ જીતેન્દ્રિય જીન થઈ ગયો, જીન થઈ ગયો, લઘુનંદન થઈ ગયો એમ કહે છે. હવે કાઉન્સ ચેક કર્યો છે એ સંસ્કૃતમાં નથી, સંસ્કૃત નહીં, મિસ ગાઈડ હતા. જે મુનિ, મુનિ કહ્યું ને, જે મુનિ દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયતા ઇન્દ્રના વિષયભૂત પદાર્થો એ ત્રણેય પોતાથી જુદા કરીને, એટલે મુનિઓ જ જાણે જીતેન્દ્રિય જીન થઈ શકે એવો આમાંથી અર્થ નીકળે કે એમ નથી. મુનિઓ તો જીતેન્દ્રિય જીન થઈ ગયા છે, એને ભેદજ્ઞાન કરવાનું ક્યાં કારણ છે? એ એકત્વ કરે છે શંકર દોષ નૈક નાયકનો, એને સમજાવે છે, મુનિઓને નથી સમજાવતો. પણ મુનિઓ આવો જે ભેદજ્ઞાન કરે એને જીતેન્દ્રિય જીન કહે છે એમ છે. જે મુનિ, મુનિની વાત આવી ને, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય તથા ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થ એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અનિન્દ્રિયોથી બિન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. મુનિ તો જીતેન્દ્રિય થઈ ગયા છે, એને જીતેન્દ્રિય થવાનું નથી, એને બીજી સ્તુતિને ત્રીજી સ્તુતિ લાગુ પડે છે. મુનિને પહેલી સ્તુતિ લાગુ પડતી નથી, એ તો સ્તુતિમાં આવી ગયા છે. ઉપશાંત મોહ અને ક્ષીણ મોહ જે ત્રણ પ્રકારની સ્તુતિ છે એમાં પહેલી સ્તુતિ મિથ્યા દ્રષ્ટિ માટે છે, મિથ્યાત્વનો નાશનો ઉપાય બતાવ્યો. બીજી સ્તુતિ ચારિત્ર અને ત્રીજી સ્તુતિ ચારિત્રને જીતવા માટે, મોહ પ્રતિનિર્મમી સ્વભાવમાં ઠરતા એ મોહનો નાશ થાય છે. એટલે આ અજ્ઞાની માટે જ ગાથા છે, નૈક નાયકનો શંકર દોષ છે એનો પરિહાર કરવા માટે છે. મુનિને તો શંકર દોષ છે ક્યાં,
શંકર દોષ હોય તો
મુનિ ક્યાં થયા? એટલે મુનિની વાત નથી, એમ કેવાનો વાત થઈ. હવે ઠીક, એટલો કાઉન્સ ભલે કહ્યો એનો કહેવાય. હવે ખરી ટીકા હવે શરૂ થાય છે, ટીકા એથી શરૂ થાય. અનાદિ અમર્યાદુ બંધ પર્યાયના વશે અનંતકાળથી કર્મનો સંબંધ જીવને અજ્ઞાન દ્વારા નિમિત્ત પામીને થયો છે. હવે એ આત્માને વશ પડતું જોઈએ એને બદલે દ્રવ્ય કર્મનો બંધ થયો છે, કર્મના ઉદયમાં જોડાય છે એને વશ થયો છે. કર્મ બળાત્કારે પોતા તરફ આત્માની પ્રવૃત્તિને ખેંચતા નથી, એ પ્રવૃત્તિ અંતરમાં નવળતા બહિર્મુખ થાય છે અને એને વશ થઈ જાય છે પ્રવૃત્તિ. આત્મા તો નિરાવલંબી છે, આત્મા કર્મનો અવલંબન લઈ શકે જ નહીં, પણ બહિર્મુખ પર્યાય પરાચિત પર્યાય કર્મનો અવલંબન લે છે. એ પરપર્યાયના વશે જેમાં હવે એ ફળ બતાવે છે કે શું થાય જો પરના વશે પ્રલંબન કરે. સ્વવશ છે એ તો આવે છે નિયમસારમાં, સ્વવશ ને પરવશ. હા, આવશ્યક સ્વવશ રહે આવશ્યક કાર્ય અને પરવશ રહે આવશ્યક નહીં. તો એ કહે છે કે અનાદિ બંધ અમર્યાદ રૂપ. હવે અમર્યાદ કેમ કહ્યું કે અનાદિ કાળથી દેહને આત્મા કર્મને આત્માનો એક ક્ષેત્ર આવતા સંબંધ ચાલ્યો આવે છે. એ કોઈ મર્યાદા નથી પૂર્વની કે પહેલા જુદા હતા અને પછી ભેગા થયા, કર્મને આત્મા પછી જુદા હતા અને પછી ભેગા થયા, એમ છે જ નહીં. અનાદિથી અમર્યાદ એની કોઈ કાળની મર્યાદા નથી, એવો અનાદિ કાળથી ચાલ્યો આવે એ ક્ષેત્ર આવતા સંબંધ બંધ. એ બંધ પર્યાયના વશે એવું તો પુરુષાર્થ છે. અહીંયા બંધ પર્યાય છે ત્યાં બધો વાંધો નથી, એને વશ વર્તે છે, એનું લક્ષ કરે છે, એનું અવલંબન લે છે. વશે જેમાં હવે એનું ફળ વધારે છે, આમ કરે ત્યારે શું થાય, જેમાં સમસ્ત સ્વપનો વિભાગ અસ્ત થઈ ગયો છે. આ જ્ઞાયક તે સ્વ અને આ જ્ઞેયો ત્રણ પ્રકારના હમણાં વર્ણન કરશે તે પર, એમ સ્વ અને પર એનો વિભાગ નામ જુદાય, સ્વભાવથી જુદાય તો છે, સ્વભાવથી જ્ઞેય અને જ્ઞાયકની જુદાય તો છે, વિભાગ જ છે, વિશેષ કરીને બે ભાગલા જ છે, તો પણ એને બે બે પણ દેખાતા નથી, બે એક પણ દેખાય છે. વિભાગ અસ્ત થઈ ગયો છે, અજ્ઞાન થઈ ગયું છે. કર્મના વશે ગયો અને ફળમાં એ સ્વ અને પર એની જે જુદાય એ ખ્યાલમાં આવી નહીં અને બેને એક પણ માને છે. વેદના અસ્ત થઈ ગયું પછી વેદના ઉદય થાય છે. વેદનાન અસ્ત થયું હોય એ ઉદય થાય, કોઈ કે અસ્ત થયું જ નથી
તો પછી ઉદયનો ઉપદેશ જ ન
ઉપદેશ જ ન હોય.
વેદજ્ઞાન અસ્ત હો ગયા.
હા, વેદજ્ઞાન આત્મા અસ્ત નહીં હોવા, આત્મા તો પ્રગટ બી કહી ગયા. ભગવાન આત્મા કા અસ્ત નહીં હોતા, વેદ જ્ઞાન કા અસ્ત હો ગયા હતા. ભેદ જ્ઞાન ઉદય હો ગયા, ભેદ જ્ઞાન ઉદય આવે છે છાત્રમાં. અસ્ત થઈ ગયો છે સૂર્ય, અસ્ત થયો હોય રાત્રે તો ભજનનો ઉદય થાય, પણ અસ્ત ન થયો હોય તો ઉદયનો પ્રશ્ન રહેતો નથી. માટે અહીંયા આ જો આમાં મુનિને માટેની વાત નથી, આ મિથ્યાદૃષ્ટિની વાત છે, પ્યોર મિથ્યાદૃષ્ટિ છે. એને ભેદને અસ્ત થઈ ગયું છે. મુનિને કઈ ભેદને અસ્ત હોય તો મુનિ છે ના, પ્રગટો દઈએ જ્યોતિ અસ્ત કાય, જ્યોતિ પ્રગટો ગઈ. નિકાળી જ્યોતિ તો થઈ મગર નવી જ્યોતિ પ્રગટો ગઈ. સમસ્ત સ્વપરનું વિભાગ નામ જુદાય, જેને દ્રષ્ટિમાં આવતી નથી. દેહને આત્મા એક માને છે, દ્રિવેદીને આત્મા એક, ભાવેદીને આત્મા એક મેક છે જુદા વિભાગ, છતાં એક પણ માને છે. એટલે ભેદનાની જ્યોતિ અર્થ થઈ ગઈ, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ ચૂકી રહી છે કે જે ભેદ દેખાતો નથી. આત્માને દ્રવ્ય ઇન્દ્રિય બે જુદા જુદા હોવા છતાં, એક ચેતન ને એક જડ જુદા હોવા છતાં, દ્રવ્ય ઇન્દ્રી આંખ મારી, કાન મારો દ્રવ્ય ઇન્દ્રિયની વાત છે, જીભ મારી, સ્પર્શ ઇન્દ્રિય મારી, ઘ્રાણ ઇન્દ્રિય મારી, એમ એમાં મમતા કરે છે. મમતામાં એકતા છે ને, એકતા અહીંયા કરતા બુદ્ધિ હોય, મમતામાં એકતા ને એકતા અહીંયા કરતા બધી હોય. પેલા મમતાથી શરૂ થાય છે. દ્રવિંદ મારી છે, મારા પણ થાય તું અહીંયા એકત્ર થઈ ગયું, એકત્ર થઈ ગયું, કરતો તો આવે બસ જ્ઞાતા ગયો જુદાઈ ને જાણે. એવી આ વેદજ્ઞાન અસ્ત થઈ ગયું છે એવી શરીર પરિણામને પ્રાપ્ત શરીરનો એક સ્પેરપાર્ટ છે દ્રવિંદ એક ભાગ. શરીર પરિણામને પ્રાપ્ત, ચેતન પરિણામને પ્રાપ્ત નથી દેવી ઇન્દ્રિય,
શરીર પરિણામ
એને લખવાની કળા એ શરીર પરિણામને પ્રાપ્ત શરીરનો એક ભાગ જે દ્રવ્ય ઇન્દ્રિયો આ પૂદગલની રચના છે. આ દ્રવ્ય ઇન્દ્રિય છે એ પૂદગલથી રચાયેલી રચનાયેલી છે. એ દ્રવ્ય ઇન્દ્રિયો તેમને તો એમ દ્રવ્ય ઇન્દ્રિયને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, નિર્મળ ભેદ જ્ઞાન એટલે કે આ દ્રવ્ય ઇન્દ્રિયથી મારો આત્મા નિકાળ જુદો છે, મારે એને આધાર આધી સંબંધ નથી, એ લોક કર્મનો એક ભાગ છે. દ્રવ્ય ઇન્દ્રિય છે એ નોકર્મનો ભાગ છે, ભાવકર્મનો ભાગ નથી, તેમ દ્રવ્ય કર્મનો એ ભાગ નથી, નોકર્મનો ભાગ છે. ભાવકર્મનો ભાગ તો ક્રોધમાનમાં એ લોભ, દ્રવ્યકર્મનો ભાગ આઠ, દ્રવ્યકર્મના આઠ ભાગ છે અને શરીર એના પાંચ ને એક છ ભાગ છે. દ્રવ્ય ઇન્દ્રિય પાંચ, દ્રવ્ય ઇન્દ્રિય સુખ અને એક દ્રવ્ય મન, એ છ નોકર્મના છ વિભાગ છે, દ્રવ્યકર્મના આઠ વિભાગ છે, ભાવકર્મના ચાર વિભાગ છે, ક્રોધમાન માયલો એક ભાગ કયો ને, જેનો ભાગ છે આ દ્રવ્યકર્મનો છે કે નહીં, ભાવકર્મનો ભાગ છે કે નહીં, નોકર્મનો ભાગ છે. શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત, જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ, અહીંયા આપણો વિષય ચાલતો હૃદય અત્યારે. હવે એ ભેદ જ્ઞાન કેવી રીતે કરવું, કોનું અવલંબન લેતા દ્રવ્ય ઇન્દ્રિયથી ભિન્ન આત્માનું ભાન થાય, કે દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લેતા વેદના ન થાય? તો અવલંબનભૂત વસ્તુ જે છે, જેમ દ્રવ્ય ઇન્દ્રિય પ્રગટ છે એમ શુદ્ધાત્મા પ્રગટ છે, બે પ્રગટ હોય તો વેદના થઈ શકે, આ ઊન આ ઊ નહીં. તો અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ સંવર્નિદ્રા ને મોક્ષ પ્રગટ થાય છે અને સૂક્ષ્મ છે, સંવર્નિદ્રા ને મોક્ષ પ્રગટ થાય છે અને સૂક્ષ્મ છે, અને ભગવાન આત્મા અંતરંગમાં પ્રગટ છે અને અતિ સૂક્ષ્મ છે. પ્રગટ છે તે હું, પ્રગટ થાય તે હું. દ્રવ્ય ઇન્દ્રિય પ્રગટ છે તે હું નહીં, એ પ્રગટ છે. જેમ ભગવાન આત્મા પ્રગટ છે એમ દ્રવ્ય ઇન્દ્રિય પણ
પ્રગટ છે,
તો દ્રવ્યની પ્રગટ છે તેવું નહીં, અને આત્માને આશરે જે પ્રગટ થાય સૂક્ષ્મ પરિણામ એ પણ હું નહીં. આ તો હું તો આ જે અનાદિ અનંત પ્રગટ છે, પ્રત્યક્ષ પ્રતિભાત્મય અવિનશ્વર છે ને આત્મા, અંતરંગમાં હો આ પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ. હવે જેનું અવલંબન લેવું છે એના વિશેષણો મુકાવ, જેનું અવલંબન લઈને દ્રવ્ય ઇન્દ્રિયને જુદી પાડવી છે એ અવલંબનભૂત વિષયનું વિશેષણ કહ્યું. અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેના અવલંબન વડે, તેના અવલંબનના બળ વડે આ પુરુષાર્થ કરો સત્ય પુરુષાર્થ, સ્વભાવની સન્મુખ થવું તે પુરુષાર્થ. એક પુના વિદ્વાન આવ્યા ત્યારે પૂછ્યું કે પુરુષાર્થની વ્યાખ્યા શું, કહ્યું જે સ્વભાવ છે આત્માનો એની સન્મુખ થવું, એને જાણવું ને પ્રતિકમાં લેવું એ પુરુષાર્થ. એ વાત કરે છે પુરુષાર્થ. તેના અવલંબનના ફળ વડે સર્વથા પોતાથી જુદી કરી. સર્વથા શબ્દ છે, કથનથી ભિન્ન છે, કથનથી તભિન્ન નથી, સર્વથા ભિન્ન છે. જળ અને ચેતન સર્વથા બે વિભાગ જુદા જુદા. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને આના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બે અલગ અલગ છે, તદ્દન વિભાગ જુદો. સર્વથા પોતાથી જુદી કરી. હવે દ્રવ્યેન્દ્રિય નહીં ગઈ, દ્રવ્યેન્દ્રિય નહીં ગઈ, પણ દ્રવ્યેન્દ્રિય મારાથી ભિન્ન છે એવું એક નવું જ્ઞાન પ્રગટ થયું, આત્મજ્ઞાન. કે દ્રવ્યેન્દ્રિયમાં મમતા કરતી હતી ભાવેન્દ્રી, એને જીતીને અંદરમાં ગયો અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, તો મારાથી દ્રવ્યેન્દ્રિય જુદી છે, ભિન્ન છે, માટે મમતા છૂટી ગઈ. મમતા છૂટી તો એકતા છૂટી, એકતા છૂટી તો કર્તબુદ્ધિ છૂટી ગઈ. કરતા બુદ્ધિ છૂટી અને જ્ઞાતા બુદ્ધિ પણ છૂટી, અને પછી જ્ઞાતા થઈ ગયો. જ્ઞાતા બુદ્ધિ છૂટી પછી એનો જ્ઞાતા રહી ગયો કે દ્રવ્યેન્દ્રિય મારાથી ભિન્ન છે. પોતાના આત્માને જાણતા જાણતા આ દ્રવ્યેન્દ્રિય છે એવું જ્ઞાન તો થાય છે ને, જુદાપણાનું જ્ઞાન થાય છે. બરાબર, પહેલા જ્ઞાતા બુદ્ધિ હતી, કરતા બુદ્ધિ હતી એ ગઈ, જ્ઞાતા બુદ્ધિ છૂટી. કેમ કે એ જ્ઞેય નથી છું, એ જ્ઞેય બનાવે ત્યાં સુધી ભેદના ન થાય. આત્મજ્ઞેય થયો ત્યારે એ દ્રવ્યેન્દ્રિય જુદી છે એમ જાણવામાં આવી ગયું. એટલે જ્ઞાતા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ ગઈ અને જ્ઞાતા થયો એ વ્યવહાર. જ્ઞાતા બુદ્ધિથી અજ્ઞાન, કરતા બુદ્ધિ અજ્ઞાન ને જ્ઞાતા બુદ્ધિ પણ અજ્ઞાન. અને કરતાપણું છે વ્યવહાર અને જ્ઞાતાપણું પણ. સમીર કૃષ્ણના ચારિત્રના પરિણામનો પરિણય છે તો મારે કરતા કયો ને, તો કરતા કયો વ્યવહાર, અને ભેદને જાણે છે એ પણ વ્યવહાર. કરતા બુદ્ધિ ગઈ ને જ્ઞાતા બુદ્ધિ પણ ગઈ, જ્ઞાતા થઈ ગઈ કે મારી ચીજ નથી. બસ એ દ્રવ્યેન્દ્રિયને જીતવું થયું છે, થયું. એના કરતા સ્તુત્વ આમાં એક પ્રશ્ન ભાઈએ કર્યો હતો એ અમને લેશો. જુદા જુદા પોતપોતાના વિષયોમાં, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન જે છે એનો વિષય, પ્રત્યેક ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જુદો જુદો છે. જેમ કે સ્પર્શ ઇન્દ્રિયનો જે વિષય છે એના સ્પર્શ ઇન્દ્રિય દ્વારા વાણી સાંભળી શકાતી નથી, લાંબુ ટૂંકો પદાર્થ જાણી શકાતો નથી. કેમ કે એનો વિષય, એક ઇન્દ્રિયનો વિષય એક જ છે, એ ઠંડા ગરમ ભાવને એ સ્પર્શ ઇન્દ્રિય જાણે, એમ રસ ઇન્દ્રિય, એમ ગ્રહણ, એમ ચક્ષુ, એમ લઈ લેવું. એક એક ઇન્દ્રિયનો સ્પેશિયલ વિષય એક જ છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય એક નથી. અતિન્દ્રિય જે જ્ઞાન પ્રગટ થાય છે એનો વિષય સ્વર ને પર નિશ્ચિત સ્વર પણ આખો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય અમુકને જાણે ને અમુકને ન જાણે એવા બે ભાગ અતિન્દ્રિય જ્ઞાનમાં નથી. ઇન્દ્રિય જ્ઞાન તો અમુકને જાણે ને અમુકને ન જાણે. ગ્રહણ કરે છે જે આત્મા જૈન હોય સર્વ જૈન આવે છે. બરો પ્રત્યક્ષ વાત નથી,
આપણા વિષયના વિશેષોમાં સાધા,
હા સાધા ઈ
એક સમય,
હા એક એવું એક. એમ આવે છે ને કે લોકા લોક જ્ઞાનમાં વિદ્યમાન છે, આવે છે કે બધી અતિથી જુદા જુદા પોતપોતાના વિષયોમાં એક એક ઇન્દ્રિયનો વિષય જુદો જુદો છે, એમાં વ્યાપારપણાથી એમ ઉપયોગાત્મક કહ્યું, લબ્ધ નહીં, એક લબ્ધ અને બીજો ઉપયોગ. તો એ પોતપોતાના વિષયને વિષય કરીને એ વ્યાપાર ચાલે છે, કાટા મીઠાને, કાળા ધોળાને, લાંબા ટૂંકાને, એક એક ઇન્દ્રિય એક એકને વિષયને જાણે છે. વ્યાપારપણાથી જેવો વિષયોને ખનખન ગ્રહણ કરે છે, હવે વિષયને ખનખન ગ્રહણ કરતા જ્ઞાન ખનખન થઈ ગયું એમ લીધું છે. વિષયોને ખનખન ગ્રહણ કરે છે, એક એક ઇન્દ્રિય એક એક વિષયને ગ્રહણ કરે છે, તો અહીંયા જ્ઞાન અખંડ રહ્યું, ખંડ થઈ ગયું, એ વાંચી અહીંયા ખંડની પ્રસિદ્ધિ કરી. નિમિત્ત અને નૈમિતિક, નૈમિતિક જ્ઞાન છે ખંડ જ્ઞાન છે, સ્વાભાવિક જ્ઞાન છે અખંડ છે. વિષયોને ખનખન ગ્રહણ કરે છે એટલે જાણે છે, ખનખન ગ્રહણ કરે છે એટલે જાણે. અર્થાત હવે કૌશમાં બહુ સારું કહ્યું, કૌશ સારો થયો આમાં, તો એટલું લીધું કે વિષયને ખંડ ખંડ એક એક એકને ગ્રહણ કરે છે એટલે જાણે છે ઇન્દ્રિય જ્ઞાન પોતાના વિશે. એના ઉપરથી એમ કહેવા માંગે છે, અર્થાત જ્ઞાનને ખનખન રૂપ જણાવે છે. એટલે જે વિષયો છે એ જ્ઞાનને ખનખન અનેક અનેક રૂપે જ્ઞાન થઈ ગયું એમ જ્ઞેયો જણાવે છે. અહીંયાથી અહીં લીધું, જ્ઞાન ખનખન થઈ ગયું એમ, ખંડને જાણે છે માટે જ્ઞાન અખંડ નહીં, આત્માને અખંડ ને જાણે તો જ્ઞાન અખંડ છે. અને જ્ઞાન અખંડ કેમ છે કે અખંડને જાણે છે, જ્ઞાન દર્શનના ભેદને જાણતો નથી તો ખંડ જ્ઞાન થઈ જાય. અંદરના ભેદ તો ખંડ જ્ઞાન થઈ જાય, વ્યવહાર બોધ કરો. જે જ્ઞાન પરને વિષય કરીને જાણે છે તો એ ખણખંડને ગ્રહણ કરે છે, તો જ્ઞાન પણ ખણખંડ થયું, ખણખંડ થયું એવો અનુભવ પણ થાય જીવને. એ કેવી રીતે થાય કે આ મચ્છરદાની જણાય છે, બરાબર છે, તો મચ્છરદાની જણાય છે દાખલા તરીકે, આ જણાતું નથી, શબ્દ સંભળાતો નથી, તો એક જ્ઞેયના લક્ષ્યે જ્ઞાન ખણખંડ થાય, જ્ઞાકાર જ્ઞાનનો અનુભવ, નાનાકાર જ્ઞાનનો તિરુભાવ થઈ ગયો. ને વિષયનો પ્રતિબંધ થઈ ગયો, સર્વ જ્ઞાનમાં નામ એક સમયમાં. એટલે એ કામ સારો કર્યો કે આત્માને ખનખન ગ્રહણ કરે છે એમ, જ્ઞાનને ખનખન જણાવે છે એવી ભાવ ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયની વ્યાખ્યા કરી આ ભાવ ઇન્દ્રિયની આ વ્યાખ્યા ચાલે છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો જેવો એટલે ભાવ ઇન્દ્રિયો વિષયોને એટલે પરજ્ઞેયને ખંડ ખંડ એક એક પછી એક એક ક્રમે ક્રમે ગ્રહણ કરે છે એટલે જાણે છે, અર્થાત જ્ઞાનને ખંડખંડ રૂપ જણાવે છે. એવી ભાવ ઇન્દ્રિયોને હવે પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે આવ્યું હતું, ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે એમ આવ્યું. આમાં કહે છે કે પ્રતીતિમાં આવતા શ્રદ્ધામાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે, આત્મા તો અખંડ એક છે, એક ચૈતન્ય શક્તિપણો એમાં રહેલું છે, એના વડે એટલે એના આશ્રય વડે પ્રતીતિ પ્રગટ થાય છે. એના વડે એટલે એમાં આત્મબુદ્ધિ થઈ તો પ્રતીતિ પ્રગટ, જાણેલાનું સંધાન થયું, પ્રતીતિમાં અખંડ આવી ગયો, જ્ઞાનમાં અખંડ આવ્યો અને પ્રતીતિમાં પણ અખંડ આવ્યો, ખંડ જ્ઞાન નો નિષેધ થઈ ગયો તો જ્ઞાન અખંડ ને આશરે અખંડ પ્રગટ થઈ ગયું. પ્રતિમાં પણ હું અખંડ છે મારી અખંડ એક ચૈતન્ય શક્તિ પુણા વડે સર્વથા પોતાથી જુદી જાણી. ભાવ ઇન્દ્રિય છે એને સર્વથા જુદી છે એમ જાણ્યું એને. હવે સર્વથા જુદી છે તો એક પ્રશ્ન એમ થયો કે પહેલા સવિકલ્પ ભેદ જ્ઞાન દ્વારા આ ભાવિન્દ્રી મારાથી સર્વથા ભિન્ન છે એવો જે વિચાર કર્યો, વિચાર ચાલ્યો શરૂઆતમાં દેશના લીધી સાંભળી કે તારા અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્માથી ઇન્દ્રિય જ્ઞાન ભાવિન્દ્રી ખણખંડ જ્ઞાન ભિન્ન છે એમ સાંભળ્યું, એમ વિચાર કર્યો તો એ વિચાર કર્યો એ ભેદ જ્ઞાન નથી કે ના નથી. કેમ કે આત્માથી જુદો રહીને વિચાર કરે છે, આત્મા મય થઈને વિચાર ના આવ્યો. કેમ કે વિચાર આત્માશ્રિત નથી, વિચાર છે મન આશ્રિત છે, મનનો ધર્મ છે. વિચાર આત્માનો ધર્મ નથી, વિચાર વિકલ્પ છે, માનસિક જ્ઞાન છે. હા, એમાં અનુમાનમાં સુધી આવી શકે છે એટલે એને સવિકલ્પ ભેદ જ્ઞાન કર્યું. જો અનુમાન ન થતું હો તો સવિકલ્પ ભેદ જ્ઞાનનો વ્યવહાર એ ન હોય, અને જો સવિકલ્પ ભેદ જ્ઞાનનો વ્યવહાર ન હો તો નિર્ણયની ભૂમિકા ન હોય. નિર્ણયની ભૂમિકા પ્રગટ થાય છે એ સવિકલ્પમાં પ્રગટ થાય છે. અનુભવ પહેલા પોતાની યોગ્યતા અને દેશના લગ્નનું નિમિત્ત સમજી ગયા, પણ એ સ્વતંત્રપણે નિર્ણય કરે છે. ધારણા જ્ઞાન છે એ પરાશ્રિત છે અને નિર્ણય છે એ અપેક્ષા એ સ્વાશ્રિત છે. સ્વાધીન નિર્ણય સ્વાધીન હોય, નિર્ણય છે એમાં કોઈનો સારો ન હોય. કેમ કે હું કેવો છું એનો નિર્ણય તો પોતે કરી શકે છે. એટલે મન દ્વારા જે વિચાર કર્યો કે મારો આત્મા આ ભાવ ઇન્દ્રિયથી જુદો છે, તો જે વિચાર કરે છે, વિચાર કરે છે જે વિચાર કરે છે એ બીજો છે. વિચાર કરે છે આત્મા નથી, એ તો આત્માથી જુદો રહીને વિચાર ઉત્પન્ન થયો. એ મય છે, મય થાય તો વિચાર ન હોય, અનુભવ જ્ઞાન હોય. આ માનસિક ધ્યાન છે, આત્મિક ધ્યાન નથી. વિચાર તો વિલય પામે છે, વિકલ્પ વિલય પામે, મનાતી મનાતી એટલે ભાવ મન ક્યાં રોકાઈ જાય છે. બિલકુલ ભાવ મનનો વ્યાપાર હતો અનુમાન જ્ઞાનમાં, પરોક્ષ જ્ઞાનમાં કે હું નાયક છું અને હું અતિન્દ્રિય જ્ઞાનમાં ભગવાન આત્મા છું, તેથી ઇન્દ્રિય જ્ઞાનમાંથી ભિન્ન છે એ મારી ચીજ નથી, હું એનો કરતા નથી. ખરેખર કરતા બુદ્ધિ હું છોડું છું અને એ મારા જ્ઞાનનું જ્ઞેય પણ નથી, જ્ઞાતા બુદ્ધિ પણ છોડું છું, પરિણામની જ્ઞાતા બુદ્ધિ છોડું છું અને હું તો જ્ઞાયક છું. એવો જે વિચાર એને સમ્યકની સંત થયો પણ સમ્યક નથી, આંગણા સુધી આવ્યો નિશ્ચય નહીં, આંગણા સુધી પહોંચાડે છે અને પછી પક્ષાતિક્રાંત થઈને અનુભવ કરાવે છે અને આનંદની પ્રાપ્તિ કરાવીને જ જાય. નિશ્ચય નહીં નો ધર્મ છે, આ નિશ્ચય નહીં છે એ અપૂર્વ છે. આવી નિશ્ચય નહીં જેને પ્રગટ થાય એને અનુભવ થાય છે.
આત્મા વિચાર કરનાર
જુદો છે, વિચાર કરવો એ આત્માના પરિણામ જ નથી, જ્ઞેયના પરિણામ છે, જ્ઞેય ભાવ છે. આત્માનો વિચાર એ આત્માના પરિણામ નથી તો પંકજનો વિચાર ને બંગલા ને મોટરનો વિચાર ક્યાંય જોયું? એ વિચારને આત્માનો આધાર નથી. આત્માને આધારે વિચાર ન હોય. આત્માને આધારે વિચાર હોય તો વિચાર સ્વભાવ થઈ જાય છે આત્મા. આત્માને આધારે વિચાર જો થતો હોય તો વિચાર આત્માનો સ્વભાવ થઈ જાય છે, તો કોઈ દી એનો અભાવ ન થાય. અને જ્ઞાન આત્માને આધારે થાય છે માટે એનો સ્વભાવ છે. જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન અને વિચાર એટલે ભાવિન્દ્રિય. વિચાર એટલે કાઉન્સમાં કરી નાખો ને ખુલાસો થઈ જાય ભાવ ભાવ મન. વિચાર મનનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. વિચાર વિચાર આ દ્રવ્ય છે, હું છે, વિચાર એ આત્માનો ધર્મ નથી, મનનો ધર્મ છે. મન આશ્રિત છે વિચાર. આત્માનું સ્વરૂપ સૂક્ષ્મ છે, એ તો જો સૂક્ષ્મ ઉપયોગ કરે તો હજી એના અનુમાનમાં આવે. થિંકિંગ આત્મા જો સૂક્ષ્મ હૈ, ઉસકા વિચાર જો કરતા હૈ, ઉસકા વિચાર દૂસરા છૂટ જાય, દાલ કા વિચાર છૂટ જાવે તો ભી વો ઉપયોગ સૂક્ષ્મ હોતા હૈ. તો સૂક્ષ્મ ઉપયોગ મેં અનુમાન મેં આતા હૈ કે અરે મેં તો જાણનાર હું, કરનાર નહીં. બાદ મેં વો વિચાર છૂટ જાવે. વિચારને આત્માનો આધાર છે, આધાર આધી કરો. જ્ઞાનને આત્માનો આધાર છે, અતિન્દ્રિય જ્ઞાન. ઉપયોગ આત્માને આધારે થાય તો વિચાર આત્માને આધારે તો વિચાર તો પરાશ્રિત છે, ભાવિન્દ્રિય છે,
સર્વથા ભિન્ન
છે. એનાથી તો સર્વથા ભિન્ન કહેવાની વાત છે. મેં કહ્યું સર્વથા શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સર્વથાનો ઉપયોગ કેમ કર્યો છે કે સર્વથા ભાવિન્દ્રીથી એકત્વ કરી છે. સર્વથા ભાવિન્દ્રીના આત્માને એક મહિના છે, એની સામે પ્રયોગ કર્યો કે સર્વથા ભિન્ન. કથનથી ભિન્નમાં ભિન્ન થાય, ભિન્ન ભાષે નહીં. કેમ કે કથનથી ભિન્નના પ્રયોગમાં કથનથી અભિન્ન એને એકત્વ છે, એને કથનથી જમીનમાં જાય જ છે. એટલે સર્વથા અભિન્ન જ છે. આ અતિન્દ્રિય જ્ઞાન છે એ કથનથી ભિન્ન અભિન્ન કયો, બાકી આ તો ભિન્ન જ છે. ભાવિન્દ્રિય છે એ તો જ્ઞેય છે. જ્ઞેય ને જ્ઞાન એક ક્યાંથી હોય?
જ્ઞાન એક નહીં હૈ તો જ્ઞેય ઓર જ્ઞાયક એક
કહાં સે હોતા હૈ? એકત્રી કથા અલૌકિક છે. ભાવિન્દ્રિયનો વિષય સૂક્ષ્મ છે. ભાવિન્દ્રિયના વિષયો તો જુદા, દ્રવ્યેન્દ્રિય જુદી ભાષે, પણ ભાવિન્દ્રિયની આજે એકતા છે એટલે એના વિષયની આજે એકતા થઈ ગઈ. ભાવિન્દ્રિય જેને જાણે એમાં મમતા કરે છે,
એ ભાવિન્દ્રિયને પોતાનું માને,
પોતાનું માને છે એટલે એના વિષયને પોતાનું માન્યું. બીજો બીજાનો વિચાર કરે છે એ બીજી ચીજ છે. વિચાર કરવા હું નહીં, મારા આશરે વિચાર તો ધન ન થાય. જો આત્મા આશ્રિત વિચાર થાય તો અતિન્દ્રિયજ્ઞાન કોના આશરે થાય? પછી
આત્મા કે આશરે છે વિચાર, આત્મા કે આશરે છે જ્ઞાન,
એટલા નહીં હોતા.
દોનો કા આશરે અલગ
અલગ હૈ, ઉસકા આશરે મન હૈ, મન કા આશ્રિત વિચાર.
હલો 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 કોણ? હલો
આવશે, પાછા આવશે, પાછા આવશે, પાછા આવશે. કે દેવો છે એના પ્રત્યે મમતા નથી, એ વિચાર પર ઉપર જ મમતા, પોતા ઉપર મમતા ન હોય, નિર્મમત્વ હોય, પોતામાં આવે તો નિર્મત ભાવ પ્રગટતી જાય, મમતા ન હોય, સ્વાસ્થિક મમતા ન હોય.
ભાવ
મન માં આત્મા કા વિચાર આત્મા કે પ્રતિ પ્રીતિ હો તો વિચાર વિલય પામી જાય. ઉસકો તો પ્રીતિ હૈ ભાવ મન પર, પ્રીતિ હૈ મેરે ભાવ મન પર હૈ પ્રતિ, આત્મા પ્રત્યે પ્રીતિ નહીં, આત્મા કી રુચિ નહીં ઉસકો. આત્મા કી રુચિ હો, આત્મા ઉસકા ધ્યાન ના આવે તો વિચાર ઓર આત્મા જુદા નહીં રહેતા હૈ તો જ્ઞાન પ્રગટ હોતા હૈ. જો જુદો જુદો જુદાને પ્રસિદ્ધ કરે એમ ન હોય, એકમેક થઈને પ્રસિદ્ધ કરે. વિચાર તો જુદી ચીજ છે, એ તો જ્ઞેય છે, એ જ્ઞાન ક્યાં છે? એમાં જ્ઞાન જ નથી, એ ભ્રાંતિ છે. વિચાર છે એને જ્ઞાન માનવું એ ભ્રાંતિ છે, એ જ્ઞાનનો પર્યાય જ નથી, જ્ઞેયનો પર્યાય છે. વિચાર છે એ જ્ઞાનનો પર્યાય નથી પણ જ્ઞેયનો પર્યાય છે, જ્ઞેયનો ભાવ છે અને મનાશ્રિત છે. દ્રવ્ય મન જેનું અવલંબન છે, આત્માના અવલંબનને વિચાર હોય કીધી? વિચાર તો આકુરતા હોય છે, દુઃખ છે, નહીં પક્ષ છે, એ તો વિચાર તો નહીં પક્ષ છે, એ તો આકુરતાને ઉત્પન્ન કરે છે. શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓમાં નહીં વિચાર આવ્યા, અભેદનો વિચાર આવ્યો, તેથી હું દુઃખનું કારણ છે. અનુમાન જ્ઞાન સુધી પહોંચાડે છે મન, એટલે મનવાળો પ્રાણી સંવેગ પામે છે એવી એની ભૂમિકા છે. એવું એને નિમિત્તપણું હોય છે, એ નિમિત્તપણું એને મન હોય છે, સંવેગ પામે એને મન મળે છે અને મન દ્વારા એ દેશના વતી સાંભળીને ભેદનાનો વિચાર કરે છે, વિચાર કરીને નિર્ણય કરે છે અને એ નિર્ણયનો જે ભાવ હતો એનો અભાવ થાય ત્યારે અનુભવ થાય. નિર્ણય પછી નહીં, નિર્ણય તો અનુમાન જ્ઞાન છે, અનુભવ જ્ઞાન ક્યાં છે? નિર્ણય પણ એ છે, નિર્ણય પણ નિર્ણય તો મન આશ્રિત છે, નિર્ણયની અધિકતા નથી, એ ધ્યાન રાખ. નિર્ણય આવી જાય છે તો એને અધિક નહીં ગણતા, તો નિર્ણયનો પક્ષ છો તો નિર્ણય ક્યાં રહ્યો? નિર્ણય વાળાને નિર્ણયનો પક્ષ ન હોય એટલે આત્માનો પક્ષ આવી જાય, કેટલી વાત આવી. પક્ષ છે એટલે અનુભવ થતો નથી, પક્ષ છે એટલે અનુભવ થતો નથી, પણ નિર્ણય વાળાને નિર્ણયનો પક્ષ હોય તો નિશ્ચયનો પક્ષ નથી આવ્યો, એ તો પર્યાયનો પક્ષ છે. કોઈ પામે છે? એ વિચારથી જુદો ન પડી શકે, વિચારમાં એ બુદ્ધિ ના આવે. વિચાર છે એ જ્ઞેય તત્વ છે, જ્ઞાન તત્વ જ નથી, એમાં જ્ઞાનનો જ અભાવ છે. ભલે વ્યવહાર જ્ઞાનનો સદભાવ પણ નિશ્ચય જ્ઞાનનો અભાવ છે. આ રાગમાં તો વ્યવહાર જ્ઞાનનો અભાવ છે, રાગમાં તો વ્યવહાર જ્ઞાનનો અભાવ છે, કેમ કે એમાં તો જાણવાની ક્રિયાનો અભાવ છે, પણ માનસિક જ્ઞાનમાં જાણવાની ક્રિયા થાય છે એટલે વ્યવહાર જ્ઞાનનો સદભાવ, વ્યવહાર જીવ કહેવાય. બીજું એ નિર્ણય સુધી લાગી ગઈ છે, નહીં લાગતા બિલકુલ, એટલે એની પણ અધિકતા ના હોવી જોઈએ. એમ આ તો એક પ્રોસેસ વચમાં આવી જાય છે, એનું જ્ઞાન કરે, એનાથી આ થાય છે એમ ક્યાં છે?
એનાથી તો જુદા પડવું છે,
એનાથી જુદું પડે ત્યારે અંદરમાં જાય, એ તો પ્રોસેસમાં વચ્ચે આવી જાય છે. બસ શીખવા બાદ જવું હોય તો અમદાવાદ સ્ટેશન વચમાં આવી જાય છે, પણ અમદાવાદ કઈ રોકાવાનું છે? રોકાણા નહીં, તમે સીધો રાજકોટ આવી ગયા, બોલો. અમદાવાદ ક્યાંય રોકાવાનું ક્ષેત્ર નહોતું, એમાં માનસિક જ્ઞાનમાં નિર્ણય આવે છે. પછી અમદાવાદ આવ્યું, બસ ત્યાં ઉતરણનું સ્વરૂપ છે. કોઈ બિરલા પામે છે એનું કારણ ભાવિંદ્રીને જીતવી એ સાધારણ વાત.
મન કો જીતના,
મન કો જીતના,
ઉસમે ભી આત્મા કે વિચાર કો જીતના, બસ કદે ના.
ત્રણ પ્રકારની સ્તુતિ કહે છે, એક પ્રકારની નહીં. એક મિથ્યાત્મને જીતવાની અને પછી ચારિત્રના દોષને જીતવાની, બે સ્તુતિ. કેમ કે બે સ્તુતિમાં જીતેન્દ્રિય નહીં કહે, ઇન્દ્રિયને જીતવાનું નહીં કહે, હવે મોને જીતવાનું. પેલા નંબર આવે તો દુસરા નંબર આવે ને, પેલા નંબર નહીં આવે તો દુસરા ક્યાંથી આવે? વિખ્યાત તો ન જાય તો પછી બાકીના કશાયો નથી જાય. વિખ્યાતોની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન એકતા કરે છે, એ ઇન્દ્રિય જ્ઞાન ભેદ જ્ઞાન કરવા એકાકાર ન હોય, એ અતિન્દ્રિય જ્ઞાન હોય. પ્રજ્ઞાશીલી વડે, પ્રજ્ઞાશીલી વડે આત્માના વિચારથી આત્મા જુદો છે. પ્રજ્ઞાશીલી વડે આત્માનો જે વિચાર ચાલતો હતો એનાથી પણ આત્મા જુદો અનુભવ આવે છે. વિચારમાં આકુળતા હતી, વિચારમાં આનંદ ક્યાં હતો? હર્ષ હતો, વિચારમાં હર્ષ આવે છે. હર્ષ ઉસકા ફળ આકુળતા, એ હર્ષ કા ફળ ક્યાં? આકુળતા, મંદ આકુળતા, બસ મંદ આકુળતા કા નામ હર્ષ હે દુસરા ક્યાં? કે નહી
કસાય
હે? હા હર્ષ તો કસાય ને.
તકલી પણ મિથ્યા તો મોડો પડે છે એ છે.
એ ભાવિંદ્રી જીતવું થઈ ગયો, થઈ ગયો. અગિયાર બની ગયા. સવારે એટલું ચાલ્યું હતા ભાવિંદ્રી જીત. સવારે કરતા અત્યારે પ્રગટ છે ભગવાન, દ્રવિધિ પ્રગટ છે, મહાત્મા પ્રગટ છે. પરિણામ પ્રગટ નવા થાય છે, એ પ્રગટ નથી. સમર તો નવ જ પ્રગટ થાય છે, સમર ક્યાં પ્રગટ? પણ પ્રગટ છે તેવું, પ્રગટ થાય છે તેવું નહીં. સમર તો પ્રગટ થાય, એ ક્યાં હું છું? પર્યાય છે, નાશમાં વ્યવહારની નો છે, વ્યવહાર જ છે. નિશ્ચય ક્યાં? જ્ઞાન પ્રધાન નિશ્ચય કહેવાય, પણ દ્રષ્ટિ પ્રધાન છે તો એ વ્યવહાર છે. નિશ્ચય સમીચાર નો સમય દર્શન તો થાત કો કોકને મુશ્કેલ થઈ જાય. આ તો એકદમ આત્મા જુદો, નાયક જુદો ને જ્ઞેય જુદો. આ જ્ઞેયના ત્રણ ભેદ કરે છે. આ જે છે ભાવિંદ્રી, એ આત્માનો ભેદ નથી, જ્ઞેયનો ભેદ છે. આ ત્રણ પ્રકારના ભેદની વાત આપણે કરી, નોકર્મનો ભેદ, દ્રવ્યકર્મનો ભેદ ને ભાવકર્મનો ભેદ. એ ભાવકર્મનો ભેદ છે. ઇન્દ્રિય જ્ઞાન છે એ ભાવકર્મનો ભેદ છે. કર્મચેતનાનો ભેદ છે, જ્ઞાનચેતના નથી. આત્માનો ફેરપાટ નથી. એમના મુક્તા છૂટે બળ જેવી બળ એપ્રિલ બળ પુરુષાર્થ સ્વભાવ સન્મુખનો જે પુરુષાર્થી બળ છે એ પંડિતવીર્ય છે. પંડિતવીર્ય કહેવાય. જ્ઞાનની રચના કરે તે વીર્ય કહેવાય. રાગની રચના કરે
વિચારની રચના કરે કઈ વીર્ય?
ના ના, એ પંડિત વીર્ય નથી. આત્માનો વિચાર આત્મા આશ્રિત નથી. આત્મા કા વિચાર કો આધાર આત્મા નહીં હે. પંકી પંકી જો વિચાર કરતા હે આત્મા કા ઉસકા આધાર આત્મા નહીં હે. આત્મા કા આધાર પે આત્મા કા વિચાર નહીં હોતા હે.
આત્મા કા અનુભવ હોતા હે.
અનુભવ હોય વો ઉસકે સાથ આધાર આને સંબંધ વો જ્ઞાન હો ગયા. વિચાર છૂટ ગયા. વિચાર તો છૂટ જતા અનુભવ કે કામ મેં નયા જ્ઞાન પ્રયોગ હોતા જ્ઞાન નયા પ્રયોગ હોતા જૂના વિચાર વિલય હો જતા ને નયા જ્ઞાન પ્રયોગ હોતા. વિચાર જૂના હતા અનંત કાળ ભાવમાં હા. એટલું ખરું કે વારંવાર આત્માનો વિચાર ચાલે છે તો એ વિચાર વિલય થઈને અનુભવ પ્રત્યક્ષ થાય છે. કેમ કે પરોક્ષમાં જેને આત્મા આવી ગયું એને પ્રત્યક્ષ થવાનો સંભવ છે. પણ પરોક્ષમાં પરદ્રવ્ય જે છે પછી એ તો અવકાશ. હું જાણનાર છું વારંવાર આવું જોઈએ. હું જ્ઞાયક છું વારંવાર આવું જોઈએ. બીજું થોડાક દિવસ ત્યાં હવે બંધ કરી દીધું ઉપરથી વાત કરી.